एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे अपनी भाषा में। आ ऑडियो सारांश एकत्र एआई नी मदद थी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ज्ञान गोष्ठी में आपनु स्वागत छे। आजे आपणे एक एवा महान व्यक्तित्वनी वात करवाना छीए जेमनुं नाम लेता ज एम कही शकाय के कविता संगीत दर्शन आ बधुं एक साथे याद आवी जाय। રવિન્દ્રનાથ ટાગોર
રવિન્દ્રનાથ ઠાકુર એમનો જીવનકાળ 7 મે 1861 થી 7 ઓગસ્ટ 1941 અને એ માત્ર કવિ ન હતા ખરું ને?
ના બિલકુલ નહીં, કવિ લેખક વિચારક શિક્ષણશાસ્ત્રી ચિત્રકાર અને એક સાચા વિશ્વમાનવ।
બરાબર, તો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ટાગોરે કેવી રીતે પૂર્વ અને પશ્ચિમ પરંપરા અને આધુનિકતા કલા અને કર્મ આ બધાને જોડવાની કોશિશ કરી
અને એમના વિચારો આજે પણ આપણા માટે કેટલા મહત્વના છે એ પણ જોઈશું।
ચોક્કસ, ગુરુદેવ મહાત્મા ગાંધીએ એમને આ નામ આપ્યું હતું અને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મેળવનાર પહેલા બિન યુરોપિયન।
હા, પણ એમનું મહત્વ ખાલી નોબેલ પુરસ્કાર પૂરતું નથી। નહીં, એમનો સમય જુઓ, ભારત બ્રિટિશ રાજ હેઠળ સ્વતંત્રતાની લડત ચાલી રહી છે।
એકદમ, અને એમનો જન્મ કલકત્તામાં જોરાસાંકો ઠાકુરબાડીમાં, એ તો બંગાળી પુનર્જાગરણનો, જેને આપણે બંગાળી રેનેસાં કહીએ છીએ, એનું એક મુખ્ય કેન્દ્ર હતું।
હા, બંગાળી પુનર્જાગૃતિની વાત રસપ્રદ છે। એ ખાલી કલા સાહિત્યની વાત નહોતી, ખરું ને? એ તો એક ઊંડો બૌદ્ધિક વલોપાત હતો એમ કહી શકાય।
હા બરાબર, એક તરફ આપણી પ્રાચીન ભારતીય પરંપરાઓ અને બીજી તરફ પશ્ચિમના નવા વિચારો, ખાસ કરીને યુરોપિયન એનલાઇટનમેન્ટના મૂલ્યો, આ બંને વચ્ચે જાણે એક સંવાદ રચાઈ રહ્યો હતો।
હમ, સંઘર્ષ અને સમન્વય।
ચોક્કસ, સમાજ પોતાના મૂળિયા પણ તપાસી રહ્યો હતો અને પશ્ચિમી જ્ઞાન વિજ્ઞાન તર્કવાદનો પ્રભાવ પણ સ્વીકારી રહ્યો હતો। ટાગોરના ઘરમાં જ આખો દિવસ આ જ વાતાવરણ રહેતું, સાહિત્ય સંગીત કળા ધર્મ દર્શન બધી ચર્ચાઓ થાય।
અને એમના પહેલાં પણ બંકિમચંદ્ર ચેટર્જી માઇકલ મધુસૂદન દત્ત જેવા લોકો બંગાળી ભાષાને નવો ઓપ આપી રહ્યા હતા નહીં, સંસ્કૃતના પ્રભાવમાંથી બહાર લાવીને।
હા, એ લોકો આધુનિક અભિવ્યક્તિનું માધ્યમ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા
અને આ બધું પાછું રાજકીય રીતે પણ બહુ ગરમાગરમ માહોલમાં ચાલી રહ્યું હતું। બ્રિટિશ સામ્રાજ્યવાદ એક તરફ, રાષ્ટ્રવાદનો ઉદય બીજી તરફ, 1905ની સ્વદેશી ચળવળ, બંગાળના ભાગલા।
બરાબર, અને આ બધી ઉથલપાથલ ટાગોરના જીવન અને એમના કામનો એક અભિન્ન હિસ્સો હતી। એમણે શરૂઆતમાં સ્વદેશી ચળવળમાં ભાગ લીધો, ગીતો પણ લખ્યા,
પણ પછી જ્યારે એમને લાગ્યું કે ચળવળ થોડી ઉગ્ર બની રહી છે, સંકુચિત થઈ રહી છે, ત્યારે એમણે એની ટીકા પણ કરી।
હા, એ અચકાયા નહીં, અને એ જ વખતે પેલી નવી ટેકનોલોજી પણ આવી રહી હતી, પ્રિન્ટિંગ પ્રેસ, રેલવે, ટેલિગ્રાફ, એનાથી અંગ્રેજોનું શાસન પણ મજબૂત થયું અને રાષ્ટ્રવાદી વિચારો ફેલાવવામાં પણ મદદ મળી। બહુ જટિલ સમય હતો।
એમના સમકાલીનો પણ કેવા મહાન હતા, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, પછી પશ્ચિમમાં જુઓ તો આલ્બર્ટ આઇન્સ્ટાઇન, યેટ્સ, આ બધા સાથે એમનો જે સંવાદ હતો એ પણ એમની વૈશ્વિક દૃષ્ટિ બતાવે છે।
ચોક્કસ,
ગાંધીજી સાથેની એમની મિત્રતા અને મતભેદ તો જગ જાહેર છે। એકબીજા માટે ખૂબ આદર, પણ રાષ્ટ્રવાદ, શિક્ષણ, ચરખો, આ બધા મુદ્દે ગંભીર મતભેદ પણ હતા।
આઇન્સ્ટાઇન સાથે એમણે સત્ય અને સૌંદર્ય વિશે વાતચીત કરી હતી,
એ
પણ બહુ ઊંડી વાત છે।
હા, અને ડબલ્યુબી એટ્સે તો ગીતાંજલિના અંગ્રેજી અનુવાદ માટે પ્રસ્તાવના લખી। આ બધું જ બતાવે છે કે તેઓ ખરેખર પૂર્વ અને પશ્ચિમના શ્રેષ્ઠ તત્વો વચ્ચે એક સેતુ બનવા માંગતા હતા।
એમના શરૂઆતના જીવનની વાત કરીએ તો આટલું મોટું, સાંસ્કૃતિક રીતે આટલું સમૃદ્ધ કુટુંબ, પણ એમનું બાળપણ થોડું એકલવાયું હતું એવું સાંભળ્યું છે, નવાઈ લાગે એવી વાત છે।
હા, એવું કહેવાય છે, જોરાસાંકોની હવેલીમાં એટલી બધી પ્રવૃત્તિઓ, લોકો, ઉત્સવો, પણ બાળક રવિન્દ્રનાથ મોટે ભાગે નોકરો અને શિક્ષકોની દેખરેખમાં જ મોટા થયા।
એમના પિતા દેવેન્દ્રનાથ ટેગોર મહર્ષિ, એ તો આધ્યાત્મિક કાર્યોમાં વ્યસ્ત રહેતા,
હા, અને પ્રવાસો પણ બહુ કરતા। કદાચ આ એકલતાને કારણે જ એમનું ધ્યાન પ્રકૃતિ તરફ ગયું હશે, પોતાના આંતરિક જગત તરફ વળ્યું હશે, અને શિક્ષણનું પણ એવું જ ને, પેલી પરંપરાગત શાળાની પદ્ધતિ એમને બિલકુલ નહોતી ગમતી, એટલે જ કદાચ શાંતિનિકેતનનો વિચાર આવ્યો હશે।
બિલકુલ, શાળાનું વાતાવરણ એમને બંધિયાર લાગતું, ગોખણપટ્ટી પસંદ નહોતી, એમનું સાચું શિક્ષણ તો ઘરે જ થયું, પિતા સાથે ચર્ચાઓ, ઘરે આવતા વિદ્વાનો, કલાકારો સાથે વાતચીત, પુસ્તકાલય, જાતે વાંચન.
8 વર્ષની ઉંમરે કવિતા લખવાનું શરૂ કરેલું અને પછી તો કુટુંબના મેગેઝીનમાં છપાવા પણ લાગી હતી.
હા, પછી 1878માં કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા, પણ ત્યાં પણ પેલી સંસ્થાકીય શિક્ષણ પદ્ધતિથી એમને અણગમ જ થયો. જો કે પશ્ચિમી સંગીત અને સાહિત્યનો જે પરિચય થયો એ એમના માટે ફાયદાકારક રહ્યો.
અને પછી એમના જીવનમાં પેલો ગ્રામીણ બંગાળનો અનુભવ આવ્યો, જમીનદારી સંભાળવાનો. મને લાગે છે કે એ અનુભવે એમના લેખનને એક નવી દિશા, એક નવું ઊંડાણ આપ્યું.
હા, એ બહુ મહત્વનો તબક્કો હતો. 1890ના દાયકામાં જ્યારે એમને પૂર્વ બંગાળમાં, જે આજે બાંગ્લાદેશ છે, કુટુંબની જમીનદારી સંભાળવાનું કામ મળ્યું, ત્યારે એ સીધા સામાન્ય માણસો, ખેડૂતો, ત્યાંની નદીઓ, પ્રકૃતિ એ બધાના સંપર્કમાં આવ્યા.
એમને ઘણી જાણીતી ટૂંકી વાર્તાઓ, પોસ્ટમાસ્ટર, કાબુલીવાલા, એ આ સમયની જ છે ને?
બરાબર, આ અનુભવો અને નિરીક્ષણોમાંથી જ એ જન્મી છે. આનાથી એમનામાં માણસાઈ પ્રત્યેની લાગણી અને બંગાળની માટી સાથેનું જોડાણ વધારે મજબૂત બન્યું.
તો આ બધા અનુભવો અને બૌદ્ધિક ઘડતરના આધારે એમના જે મુખ્ય વિચારો અને દર્શન ઘડાયા એનું હાર્દ શું હતું? મતલબ એમના દર્શનનું કેન્દ્ર શું હતું?
જો, ટાગોરના દર્શનનું કેન્દ્ર હતું સાર્વત્રિક માનવતાવાદ. એમણે હંમેશા સંકુચિત રાષ્ટ્રવાદ, ધાર્મિક કટ્ટરતા, જાતિભેદ આ બધાનો વિરોધ કર્યો. એ માનતા હતા કે સાચી સ્વતંત્રતા એ બૌદ્ધિક અને આધ્યાત્મિક સ્વતંત્રતા છે. પરંપરા અને આધુનિકતા, વ્યક્તિની સ્વતંત્રતા અને સમાજ પ્રત્યેની જવાબદારી, આ બધા વચ્ચે એક સંતુલન હોવું જોઈએ.
અને આ વિચારો એમના શિક્ષણના દર્શનમાં, ખાસ કરીને શાંતિનિકેતનમાં, બહુ સ્પષ્ટ દેખાય છે. એ ખાલી સ્કૂલ નહોતી, એ તો જાણે જીવન જીવવાની એક રીત હતી.
એકદમ સાચી વાત. 1901માં જ્યારે શાંતિનિકેતનની સ્થાપના થઈ, ત્યારે એનો હેતુ જ પરંપરાગત શિક્ષણ પદ્ધતિનો વિકલ્પ આપવાનો હતો. પ્રકૃતિની વચ્ચે કલા, સંગીત, નૃત્ય, હસ્તકળા આ બધા દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ થાય.
અને પછી તે વિશ્વભારતી યુનિવર્સિટી બની. એનું સૂત્ર પણ કેટલું સુંદર છે, યત્ર વિશ્વમ ભવતિ એકનિડમ, જ્યાં આખું વિશ્વ એક માળો બની જાય.
હા, ટાગોર માનતા હતા કે શિક્ષણ એ ખાલી માહિતીનો ભંડાર નથી, પણ આપણા જીવનને આખા અસ્તિત્વ સાથે સુમેળમાં લાવવાની એક પ્રક્રિયા છે.
એમની પેલી જાણીતી ઉક્તિ છે ને, હું સૂતો અને સ્વપ્ન જોયું કે જીવન આનંદ છે, હું જાગી ગયો અને જોયું કે જીવન સેવા છે, મેં કાર્ય કર્યું અને જોયું સેવા આનંદ હતી. આમાં એમનો પેલો પ્રેક્ટિકલ હ્યુમેનિઝમ દેખાય છે.
હા, બરાબર. એમના માટે આધ્યાત્મિકતા એટલે દુનિયાથી ભાગી જવું એવું નહોતું, પણ દુનિયામાં રહીને, લોકોની સેવા કરીને ઈશ્વરને પામવાની વાત હતી. એમણે ભારતીય અધ્યાત્મના ઊંડા સત્યોને રાષ્ટ્રવાદ, આંતરરાષ્ટ્રીયવાદ, માનવ ગરિમા જેવા આધુનિક મુદ્દાઓ સાથે બહુ સફળતાપૂર્વક જોડ્યા.
હવે એમની મુખ્ય કૃતિઓ પર આવીએ. ગીતાંજલિ, એનું નામ તો સૌથી પહેલાં લેવું જ પડે. એણે જ પશ્ચિમને ટાગોરનો સાચો પરિચય કરાવ્યો ને?
હા, પણ એ મૂળ તો પશ્ચિમ માટે લખાઈ નહોતી. મૂળ બંગાળી ગીતાંજલિ, જે 1910માં આવી, એ તો એમના પોતાના જીવનના બહુ દુઃખદ સમયની ઉપજ હતી.
ઓ, એવું હતું?
હા, 1902 થી 1907 વચ્ચે એમણે પત્ની, પુત્રી અને પુત્રને ગુમાવ્યા હતા. આ જે ઊંડો શોખ હતો, જે એકલતા હતી, એમાંથી આ ગદ્ય કવિતાઓ જન્મી. એમાં આધ્યાત્મિક તરસ છે, પ્રકૃતિ માટેનો પ્રેમ છે, જીવન મૃત્યુનું ચિંતન છે અને ઈશ્વર સાથે એક થવાની તીવ્ર ઈચ્છા છે.
અને પછી એમણે જાતે જ એનો અંગ્રેજી અનુવાદ સોંગ ઓફરિંગ્સ તરીકે કર્યો.
હા, 1912માં. અને પછી યેટ્સ જેવા કવિઓએ એની પ્રશંસા કરી અને એને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મળી.
અને 1913માં નોબેલ પુરસ્કાર. એ ઘટનાએ તો ભારતીય સાહિત્યને વિશ્વના નકશા પર મૂકી દીધું. પણ એવી ચર્ચા પણ થાય છે કે પશ્ચિમે કદાચ ટાગોરના માત્ર રહસ્યવાદી પાસાને જ વધુ મહત્વ આપ્યું. શું એ સાચું છે?
એ વાતમાં થોડું વજૂદ છે. નોબેલ કમિટીએ કારણ આપ્યું કે એમની કવિતા ઊંડી, સંવેદનશીલ, તાજી અને સુંદર છે, પણ પશ્ચિમમાં એમની છબી મોટે ભાગે પૂર્વના રહસ્યવાદી કવિ તરીકે જ વધુ પ્રચલિત થઈ.
જ્યારે એમનું કામ તો આનાથી ઘણું વધારે વિશાળ હતું.
ચોક્કસ, એમની નવલકથાઓ, નાટકો, ટૂંકી વાર્તાઓ, નિબંધો, એમનું સામાજિક અને રાજકીય ચિંતન, આ બધું જ એટલું જ મહત્વનું છે.
હા, જેમ કે એમની નવલકથા ગોરા 1910માં આવેલી, એ તો ભારતીય ઓળખ, ધર્મ, રાષ્ટ્રવાદ આ બધા મુદ્દાઓ પરનું એક મોટું બયાન ગણાય છે.
ખરેખર ગોરાનો જે મુખ્ય પાત્ર છે, ગોરા, જે આયરિશ મૂળનો છે પણ ઉછેર કટ્ટર હિન્દુ બ્રાહ્મણ તરીકે થાય છે, એના દ્વારા ટાગોરે ધાર્મિક અને રાષ્ટ્રીય ઓળખ કેટલી સંકુચિત હોઈ શકે એના પર સવાલ ઉઠાવ્યા છે, અને અંતે તો સાર્વત્રિક માનવતાવાદનો જ સંદેશ આપ્યો છે.
એ સમય આવા વિચારો રજૂ કરવા એ બહુ હિંમતનું કામ હશે.
ચોક્કસ. અને પછી ઘરે બહારે ધ હોમ એન્ડ ધ વર્લ્ડ 1916માં, એમાં તો એમણે સ્વદેશી ચળવળના નામે જે ઉગ્ર રાષ્ટ્રવાદ ચાલતો હતો એની સીધી ટીકા કરી છે.
હા, પેલું વાક્ય યાદ છે ને, હું હીરાના ભાવે કાચ ખરીદીશ નહીં, અને જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી દેશભક્તિને માનવતા પર વિજય મેળવવા દઈશ નહીં. કેટલું સચોટ.
બરાબર. આ નવલકથામાં એક પ્રેમ ત્રિકોણ છે જેના દ્વારા બે પ્રકારના રાષ્ટ્રવાદ વચ્ચેનો સંઘર્ષ બતાવ્યો છે, એક માનવતાવાદી અને બીજો કટ્ટર હિંસક. ટાગોર માનતા હતા કે દેશપ્રેમ જરૂરી છે, પણ જો એ માનવતાથી મોટો થઈ જાય તો એ ખતરનાક બની શકે છે.
અને આ વિચારો માટે એમણે ટીકાઓ પણ સહન કરવી પડી હશે ને?
હા, કરવી પડી હતી.
એમની ટૂંકી વાર્તાઓ જે ગલ્પગુચ્છમાં સંગ્રહાયેલી છે એ પણ ખૂબ જ લોકપ્રિય છે. સામાન્ય માણસના જીવનની નાની નાની સંવેદનાઓને જે સહાનુભૂતિથી એમણે પકડી છે એ અદ્ભુત છે.
ટાગોરને મોડર્ન ઇન્ડિયન શોર્ટ સ્ટોરીના પિતામહ કહેવાય છે, અને એમણે બંગાળી ભાષાને પણ બહુ મોટો ફાળો આપ્યો. એને શાસ્ત્રીય બંધનોમાંથી મુક્ત કરી ચલિત ભાષા એટલે કે બોલચાલની ભાષાને સાહિત્યમાં સ્થાન અપાવ્યું.
હા, આનાથી સાહિત્ય સામાન્ય લોકોની નજીક આવ્યું. કવિતામાં પણ એમણે નવા પ્રયોગો કર્યા, છંદ, સ્વરૂપ, ગદ્ય કવિતા
અને રવિન્દ્ર સંગીત. એની તો વાત જ શું કરવી, બંગાળી સંસ્કૃતિનો તો એ પ્રાણ છે. 2200થી પણ વધારે ગીતો.
અરે વાહ, 2200થી વધુ?
હા, કવિતા અને સંગીતનું આવું અદ્ભુત મિલન બીજે ક્યાંય ભાગ્ય જ જોવા મળે. એમણે ભારતીય શાસ્ત્રીય સંગીત, બંગાળી લોકસંગીત અને પશ્ચિમી હાર્મોનીનો પણ સમન્વય કર્યો. એમના ગીતો આજે પણ બંગાળના ઘરે ઘરમાં ગવાય છે.
અને પેલી વાત તો રહી જ ગઈ, 60 વર્ષની ઉંમર પછી એમણે ચિત્રકામ શરૂ કર્યું.
હા, એ પણ ભૂલવા જેવું નથી. જીવનના છેલ્લા વર્ષોમાં એમણે ચિત્રકલા અપનાવી અને હજારો અનોખા એક્સપ્રેશનિસ્ટ ચિત્રો બનાવ્યા. આટલી ઉંમરે એક સાવ નવું માધ્યમ શોધીને એમાં આટલું કામ કરવું એ જ એમની ક્રિએટિવ એનર્જી બતાવે છે.
ખરેખર આ બધું જોઈએ તો એમનો વારસો કેટલો બધો વિશાળ છે. બંગાળ અને ભારતમાં તો એમનો પ્રભાવ સ્પષ્ટ છે. આપણું રાષ્ટ્રગાન જનગણમન એમની જ દેન છે.
બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન આમાર સોનાર બાંગ્લા પણ એમણે જ લખ્યું છે.
હા, સાચી વાત. બે દેશોના રાષ્ટ્રગાનના રચયિતા.
આવું ગૌરવ કદાચ દુનિયામાં કોઈ બીજાને નથી મળ્યું. અને ગાંધીજી સાથેનો એમનો જે સંવાદ હતો, ભલે મતભેદ રહ્યા હોય, એ પણ સ્વતંત્ર ભારતના ઘડતરમાં બહુ મહત્વનો રહ્યો. સત્યજીત રે જેવા દિગ્દર્શકે એમની કૃતિઓ પરથી ફિલ્મો બનાવીને એમને નવી પેઢી સુધી પહોંચાડ્યા.
અને દુનિયાભરમાં પણ એમનો પ્રભાવ રહ્યો. યેટ્સ, પોન્ડ, આઇન્સ્ટાઇન, રોમારોલામ આ બધા એમનાથી પ્રભાવિત હતા. પણ મને લાગે છે કે સૌથી મહત્વની વાત એ છે કે આજે એક સદી પછી પણ એમના વિચારો કેટલા પ્રાસંગિક, કેટલા રેલેવન્ટ લાગે છે.
સાચી વાત છે. આજે જ્યારે દુનિયામાં ફરીથી પેલો સંકુચિત રાષ્ટ્રવાદ, ધાર્મિક કટ્ટરતા, સાંસ્કૃતિક સંઘર્ષો આ બધું વધી રહ્યું છે, ત્યારે ટાગોરનો સાર્વત્રિક માનવતાવાદનો સંદેશ, આંતર સાંસ્કૃતિક સંવાદની વાત, પ્રકૃતિ સાથે સુમેળ સાધવાની વાત, આ બધું વધુ મહત્વનું બની જાય છે.
એમણે જે પર્યાવરણની ચેતનાની વાત કરી, સર્જનાત્મક શિક્ષણની વાત કરી, એ તો આજના પડકારો માટે જાણે લખાઈ હોય એવું લાગે છે.
બરાબર.
અને પેલી ઘટના પણ યાદ રાખવા જેવી છે. 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં એમણે અંગ્રેજ સરકારે આપેલો નાઇટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો. કેટલી નૈતિક હિંમત.
હા, અને વાઇસરોયને જે પત્ર લખ્યો હતો એમાં એમણે લખ્યું હતું કે માનના આ બેજ અપમાનના આ અસંગત સંદર્ભમાં અમારી શરમને સ્પષ્ટ કરે છે. એ સમયે આવું પગલું ભરવું એ ખરેખર બહુ મોટી વાત હતી. એ એમની રાજકીય સભાનતા અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત બતાવે છે.
નોબેલ પુરસ્કાર કરતાં પણ આ પગલું એમના વ્યક્તિત્વને વધુ ઊંચાઈ આપે છે, મને એવું લાગે છે.
હું સમજ છું.
એમની કેટલીક પંક્તિઓ તો એવી છે કે હંમેશા યાદ રહી જાય. પેલી ગીતાંજલિની પ્રાર્થના, મન જ્યાં ભયમુક્ત હોય અને મસ્તક ઊંચું રાખી શકાય, જ્યાં જ્ઞાનમુક્ત હોય.
આ ખાલી ભારત માટે નથી, આખી માનવજાત માટેની પ્રાર્થના છે.
બૌદ્ધિક અને આધ્યાત્મિક સ્વતંત્રતા માટેની એક તીવ્ર ઝંખના. અથવા પેલું વાક્ય, શ્રદ્ધા એ પક્ષી છે જે પરોઢના અંધકારમાં પણ પ્રકાશ અનુભવે છે અને ગાય છે, કેટલો આશાવાદ છે. અને શિક્ષણ વિશે પેલું, શ્રેષ્ઠ શિક્ષણ એ જ છે જે આપણને માત્ર માહિતી જ નથી આપતું, પરંતુ આપણા જીવનને સમગ્ર અસ્તિત્વ સાથે સુમેળભર્યું બનાવે છે. આ જ તો શાંતિનિકેતનનો આત્મા હતો.
હા, અને પેલી પ્રાર્થના પણ બહુ સુંદર છે, જે મુશ્કેલીઓ સામે હિંમત માંગે છે. મને ભયસ્થાનોથી રક્ષણ માટે પ્રાર્થના કરવા ન દો, પણ તેનો નિર્ભયતાથી સામનો કરવા માટે પ્રાર્થના કરવા દો. મારા દર્દને શાંત કરવા માટે ભીખ માંગવા ન દો, પણ તેને જીતવા માટે હૃદય આપો. કેવી અદ્ભુત વાત છે, આંતરિક શક્તિ અને સ્થિત પ્રજ્ઞતાની વાત.
ખરેખર ટાગોરના જીવન અને એમના કામમાંથી ઘણું બધું શીખવા જેવું છે. એમણે જે રીતે પોતાની સ્થાનિક સંસ્કૃતિના મૂળિયા જાળવી રાખ્યા અને સાથે સાથે એક વૈશ્વિક ચેતના કેળવી, એ કદાચ આજની દુનિયા માટે સૌથી મોટો બોધપાઠ છે.
ચોક્કસ, આજની દુનિયા જે રીતે વધુને વધુ ધ્રુવીકરણ પામી રહી છે, એમાં ટાગોર આપણને રસ્તો બતાવે છે. કેવી રીતે આપણે આપણી પોતાની ઓળખ ગુમાવ્યા વગર આખા માનવ પરિવારના સભ્ય બની શકીએ, કેવી રીતે રાષ્ટ્રપ્રેમ અને વિશ્વપ્રેમ એકબીજાના વિરોધી નહીં પણ પૂરક બની શકે.
બહુ સરસ વાત કહી. અને આ જ વિચાર સાથે આપણે આજની આ ચર્ચાને અહીં વિરામ આપીએ. ટાગોરની જેમ આપણે પણ આપણી ઓળખને સંકુચિત વાડાઓમાં બાંધવાને બદલે તેને વિશાળ માનવતા સાથે કેવી રીતે જોડી શકીએ એના પર વિચાર કરતા રહીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.